એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ગુજરાતી પ્રવાસ સાહિત્ય સંપદામાં હું શ્રેયા સંઘવી તમને 2004ના ફ્લોરેન્સના ઉફીઝી મ્યુઝિયમની મુલાકાત કરાવીશ ભોળાભાઈની કલમે. ફ્લોરેન્સે તો મન મોહી લીધું. તડકાથી ઉજ્જવળ દિવસ, આવે દિવસે આટલા બધા સુંદર ચહેરા જોઈ પ્રસન્નતા ન થાય? ફ્લોરેન્ટાઇન સૌંદર્ય પ્રતિ આકર્ષણ થવાના કારણોમાં ચેતનામાં દ્રઢ થયેલી કેટલીક પૂર્વધારણાઓ પણ હોય. કલકત્તા પહેલીવાર જવાનું થયું ત્યારે રેલગાડીની બારી બહાર જે ગામ દેખાવા માંડ્યા તેમાં ઘરના આંગણામાં કેળ અને એક નાનકડું પુકુર જોવા ઈચ્છતા હતા. પુકુરમાંથી જળ ભરી કાંખે કલશી લઈને જતી શરદચંદ્રની વાર્તાઓ નવલકથાઓ વાંચી વાંચીને એમના પૃષ્ઠો પરથી એ નારીઓને શેરીઓમાં રસ્તાઓમાં શોધતા હતા. મુગ્ધ મનને ખબર નહીં કે બધું બદલાઈ ગયું છે અને વળી શરદચંદ્રની કોઈ નારી દેખાય છે. શરદચંદ્રની વાર્તાઓ નવલકથાઓ વાંચી વાંચી એમના પૃષ્ઠો પરથી એ નારીઓને શેરીઓમાં રસ્તાઓમાં શોધતા હતા. મુગ્ધ મનને ખબર નહીં કે બધું બદલાઈ ગયું છે અને વળી શરદની નારી એ તો લેખકની કલ્પના જ ને. ફ્લોરેન્સમાં અમે કવિ દાંતેની બિયાટ્રિસની ક્યાંક કોઈ ફ્લોરેન્ટાઇન કિશોરીમાં ઝાંખી મળી જાય એવા મુખ્ય મનોવ્યાપારમાં સુંદર સ્વસ્થ ગોરા મુખડા તરફ તાકીને જોવામાં પણ ક્ષોભ થતો નહોતો. એક કિશોરીના ચહેરા પર નજર સ્થિર થાય ન થાય ત્યાં નીચે રહેલો હાથ હોઠ સુધી લાવી એ બિંદાસ રીતે સિગરેટનો ધુમાડો કાઢવા લાગે. દાંતેનો સમય ક્યાંથી લાવવો? સડકના એક ખૂણે બોયકટ કેસમાં શોભતી વયસંધિની અવસ્થાએ પહોંચેલી એ કિશોરીનું મોં યાદ રહી ગયું છે. અમને કોણ જાણે કેમ ફ્લોરેન્સની સડકો પર ચાલવાની બહુ મજા પડતી હતી. આજે વહેલા અમે ફ્લોરેન્સના વિશ્વવિખ્યાત યુફીઝી મ્યુઝિયમની દિશામાં જતા હતા. પણ આ નગરમાં તો ચરણ મૂકે ત્યાં કાશી એવું લાગતું હતું, પરંતુ મ્યુઝિયમ બંધ થાય તે પહેલાં ત્યાં પહોંચી જવું હતું. ગ્યોત્તિનો, ફિલિપ્પો એવા કેટલા મ્યુઝિયમ, કેટલા મહેલો, કેટલી દર્શનીય ઇમારતો. લિપ્પિ, સાન્દ્રો, બોટિચેલી, લિયોનાર્ડો દ વિન્ચી, માઇકલ એન્જેલો, એન્ડ્રિયા ડેલ, સાટો, રફાયલ, રેમ્બ્રા, ગોયા, આ બધા મહાન કલાકારોની કૃતિઓ જોવા ઉત્સુક હતા. રોમના સિસ્ટાઇન ચેપલના મ્યુઝિયમને જોયા પછી એની ઉત્સુકતાની તીવ્રતા અવશ્ય જરા ઓછી થઈ હતી એ ખરું, પરંતુ મિલાનમાં જેમ લિયોનાર્ડો વિન્ચીનું લાસ્ટ સપર, છેલ્લું ભોજન ચિત્ર જે અમે જોયું નહીં કે જોવા રોકાયા નહીં, ભાગ્યમાં નહીં બીજું શું, પણ અહીં યુફીઝીમાં સાન્તો બોટિચેલીનું ચિત્ર નાસ્ચતા દી વિનરે, બર્થ ઓફ વિનસ, વિનસનો જન્મ દુનિયાભરના કલાપ્રેમીઓને ખેંચી લાવે છે. બોટિચેલીની વિનસ. બોટિચેલીની વિનસને જોવા હું અધીરો હતો. યુફીઝી મ્યુઝિયમના બહારના ચોકમાં અવ્યવસ્થિત શિલ્પ મૂર્તિઓ પર દ્રષ્ટિક્ષેપ કરી તરત ટિકિટો લઈ મ્યુઝિયમમાં જ પ્રવેશ કર્યો. જેવા પગથિયા ચડી ઉપર ગયા કે એક પ્રદીર્ધ કોરિડોર, કોરિડોરમાં બંને બાજુએ જાણે યાત્રી માત્રના સ્વાગતમાં હોય એમ શતાબ્દીઓ પ્રાચીન ગ્રીક રોમન શિલ્પો. કદાચ શિલ્પો ઉતાવળમાં જોયા હોય કે કેમ, છતાં અમને કેટલાક પ્રસિદ્ધ ચિત્રો પ્રભાવિત કરી ગયા. અમારી જેમ ઘણા બધા પ્રવાસીઓ કોરિડોરમાં બંને બાજુ નજર નાખતા ચિત્રોના ઓરડાઓ ભણી જતા. ચિત્રોના ઓરડાઓમાં સૌપ્રથમ તો 13મી સદીના ઇટાલિયન ચિત્રો છે. આ ચિત્રો અગાઉની બાઇઝન્ટાઇન નામે પ્રચલિત કલાશૈલીથી વિચ્છેદ સાધી હવે પછી આવનાર રેનેસાં યુગની શૈલીના પ્રસ્ફુટનો રૂપે છે. એણે પરવર્તી અનેક ચિત્રકારોને પ્રભાવિત કર્યા. તે રેનેસાના અગ્રદૂત કલાકાર ગ્યોત્તિનોનું સિંહાસનસ્થ મેડોના એ ચિત્ર પ્રવેશદ્વારની સામે જ છે. એવું સ્મરણમાં રહી જાય એવું ચિત્ર સિમોની માર્ટિનીનું અનન્સિએશન, વધામણી. દેવદૂત ગેબ્રિયલ કુમારી મરિયમને કહે છે કે ઈસુ તારે પેટે અવતાર લેશે. એ પ્રસંગની અદ્ભુત ક્ષણો આ વિષય યુરોપના કલાકારોને અતિપ્રિય રહ્યો છે. ગ્યોત્તિનોનું લા પિયેતા મૃત ઈશુને ક્રોસ પરથી ઉતારે છે એ પ્રસંગની અગાઉ માઇકલ એન્જલોના એક શિલ્પ લા પિયેતાની વાત કરી છે. ફ્રા લિપ્પો લિપિના પણ ઘણા નાના મોટા ચિત્રોની પેનલ છે. ઘણા ચિત્રોમાં બાઇબલના પ્રસંગો છે. કળા પર ધર્મનો કેટલો પ્રભાવ છે એનું આ નિદર્શન છે. પણ મધ્યકાળની ધાર્મિક દ્રષ્ટિ અને તેનાથી પ્રભાવિત કલાકારોની જીવનદ્રષ્ટિમાં હવે પાયાનું પરિવર્તન આવતું હતું. 14મી સદીમાં ઇટાલિયનોએ બે શોધ કરી. એક તો કોન્સ્ટન્ટિનોપોલના પતન પછી પ્રાચીન ગ્રીક રોમનની કળા અને સંસ્કૃતિની શોધ, અને બીજી શોધ તે પોતાની જાતની. એને પરિણામે વિદવત્તા સાહિત્ય શિલ્પ સ્થાપત્ય ચિત્રકળામાં એક અદ્ભુત જુવાળ આવ્યો. દુનિયાને આજે પણ એનું આશ્ચર્ય છે. એ નવું આંદોલન તે રેનેસા, પુનર્જન્મ કે પુનર્જાગરણ. તે જાગરણ તે આ પ્રાચીન સૌંદર્યમૂલક કલાદ્રષ્ટિ અને સ્વની શોધ ધર્મને સ્થાને માનવ કેન્દ્રમાં સ્થાપિત થયો. ઈશ્વરના અસ્તિત્વના સ્વીકાર સાથે પણ જીવનના આનંદનો સૌંદર્યનો મહિમા થયો. ફ્લોરેન્સ હતું આ મહાન આંદોલનનું કેન્દ્ર. રિપીટ. બોટિચેલીની વિનસ આગળ આવીને જેવા ઊભા કે રેનેસાના એ સ્પંદનો ચેતનાને ઝંકૃત કરી રહ્યા. મુંબઈમાં રાજેન્દ્ર શાહની લિપિની પ્રિન્ટરીમાં સુરેશ જોશીને કંઠે રાઇનર મારિયા રિલ્કેનું કાવ્ય વિનસનો જન્મ, ધ બર્થ ઓફ વિનસ, સાંભળ્યું હતું. તેમાં વિનસના બે ઢીંચણને બે ચંદ્રની ઉપમા આપી છે તે યાદ રહી ગયેલી. આ વિનસની સાથે આપણું પૌરાણિક પાત્ર ઉર્વશી મૂકી શકાય. ઉર્વશી પણ સમુદ્ર જન્મા છે. રવીન્દ્રનાથ ઉર્વશી કાવ્યમાં ઉર્વશી સનાતન રૂપ સૌંદર્યનું પ્રતીક છે. એ કવિતામાં રવીન્દ્રનાથે કહ્યું છે કે ઉર્વશી માતા નથી, કન્યા નથી, વધુ નથી, એ માત્ર રૂપસી છે. તેને કોઈ શૈશવ નથી. ગૃહિણીની જેમ એ ગાયોની કોડમાં કદી પાલવ ઓળી દીવો પેટાવતી નથી કે નથી મધુરજનીએ વારસશૈયામાં છાતીમાં કંપ લઈને નમ નેત્રપાતે પ્રવેશ કરતી. એ જે દિવસે જન્મી તે દિવસે જ પૂર્ણ પ્રસ્ફુટિત નારી રૂપે પ્રગટી. આ ઉર્વશી પ્રથમ વેદમાં દેખાય છે. પછી કવિ કાલિદાસે એને પોતાના એક નાટકની નાયિકા બનાવી. વિનસ ઉર્વશીની સહોદરા છે, પણ વિનસ ભાગ્યશાળી છે. સમગ્ર પશ્ચિમની પ્રાચીન મધ્યકાલીન કળાની પરંપરામાં વિનસ એ સૌથી પ્રિય વિષય રહ્યો છે. ખ્રિસ્તી કલાકારોએ પણ મેડોના પછી બીજી કોઈ એક નારીને સવિશેષ ચિત્રી હોય તો તે છે વિનસ. વિનસનું ગ્રીક નામ આફ્રોડાઇટ છે, પણ લેટિન વિનસ નામ જ વધારે પ્રચલિત છે. કવિ હોમરના નામે મળતી એક કવિતામાં વિનસના જન્મનું વર્ણન છે, જેમાં સત્ય જન્મા વિનસ એજિયન સાગરના કાંઠે પવન દેવતાઓથી હળવી ફૂંકની લહેરીઓ દ્વારા લવાય છે. સાગર કાંઠે હૂર એટલે કે પરી તેના નગ્ન કાંતિ તુષાર શુભ્ર દેહને ઢાંકવા તારાંકિત વસ્ત્ર લઈને ઊભી છે. વિનસને પગલે પગલે ધરતી પરના ઘાસમાં અસંખ્ય ફૂલ પ્રગટે છે એવી કવિ કલ્પના છે. એક પ્રાચીન ઈસવીસન પૂર્વેના 4મી સદીના ગ્રીક ચિત્રકાર આપેલસે હોમરના આ વર્ણનને ચિત્રમાં આલેખ્યું. આફ્રોડાઇટ રાઇઝિંગ ફ્રોમ ધ સી. સમ્રાટ ઓગસ્ટસ આ ચિત્ર રોમ લાવ્યા અને ફોરમના પ્રદર્શનમાં રાખ્યું. આપેલસના આ ચિત્રે અનેકને પ્રેરણા આપી અને એની ઘણી અનુકૃતિઓ થઈ અને ઘણા શિલ્પો કંડારાયા. આવું એક શિલ્પ ફ્લોરેન્સમાં હતું અને આજે પણ છે. એને મેડિસી વિનસ કહે છે. 15મી સદીમાં બોટિચેલી જ્યારે એમના આ પ્રસિદ્ધ ચિત્ર વિનસનો જન્મ પર કામ કરવા તૈયાર થયા ત્યારે કળામાં વિનસની પરંપરા હતી. જોકે બોટિચેલીની વિનસને સમજવા માટે આ ઉપરાંત એ વખતના ફ્લોરેન્સના કલા આંદોલનોની આબોહવા જાણવી જરૂરી છે. પ્રાચીન પ્રશિષ્ટ કળાકૃતિઓ અને સ્વની શોધ સાથે 15મી અને 16મી સદીમાં ફ્લોરેન્સનો બૌદ્ધિક સમાજ ગ્રીક ફિલોસોફર પ્લેટોના વિચારોથી પ્રભાવિત હતો. તેના સભ્યો ફ્લોરેન્ટાઇન એકેડમી અથવા પ્લેટોનિક એકેડમીના સભ્યો હતા. ફ્લોરેન્સના નગરજીવનમાં એ વખતના શાસક મેડિચી પરિવાર એ બૌદ્ધિકોનું કેન્દ્ર હતો. એ વખતના ફ્લોરેન્સમાં સૌંદર્યની રૂપની એક વિશિષ્ટ વિભાવના હતી. એ સભ્યો માનતા કે સૌંદર્યની ઝંખના એ પરમતત્વ ડિવાઇન સાથે જોડાવાની ઝંખના છે, એટલે સૌંદર્યની અભિપ્સા પણ એક પ્રકારની ધાર્મિક સંવેદના છે. ફ્લોરેન્ટાઇનો માનતા કે જ્યાં જ્યાં સૌંદર્ય જોવા મળે છે ત્યાં ત્યાં પ્રેમની ઉદ્ભૂતિ થાય છે. એ પ્રેમનું સ્વાગત થવું જોઈએ, કેમ કે તે વ્યક્તિને ઈશ્વર ભણી લઈ જાય છે. પ્રેમ અને સૌંદર્યનો આ સિદ્ધાંત ઇટાલિયનોમાં એટલો બધો લોકપ્રિય હતો કે તેઓ બધા જ પ્રકારના સૌંદર્ય તરફ આદર પ્રગટ કરતા. પણ આ બધા સૌંદર્યોમાં એ નારી સૌંદર્ય પ્રધાન હતું. સુંદરી નારી એટલે આત્માની શાશ્વતી માટેની ઝંખનાનું પ્રતીક, દિવ્ય તત્વથી થયેલા મનુષ્યના વિચ્છેદની વ્યથાનું પ્રતીક. આ ફ્લોરેન્સમાં એક દિવસ એક ષોડશી નામે સિમોનેન્તા એન્ટોનિયો જીનીવાથી નવવધુ બનીને આવી. ફ્લોરેન્સની એ સૌંદર્ય સામગ્રી બની ગઈ. મેડિસી પરિવારના જીઓલિયાનોની મિત્ર બની. અનેક બૌદ્ધિક સિમોનેન્તાના રૂપના પ્રશંસકો હતા. સિમોનેન્તા એટલે પ્રેમ અને સૌંદર્યનું જીવતું જાગતું પ્રતીક. સિમોનેન્તા એટલે શુદ્ધ સૌંદર્યની પરિભાષા. યુવાન વયે સિમોનેન્તાનું જ્યારે અવસાન થયું ત્યારે સૌંદર્યને જીવનનું શ્રેષ્ઠ મૂલ્ય ગણનાર ફ્લોરેન્સની ગલીઓમાં સૌએ આંસુ સાર્યા હતા. બોટિચેલીની વીનસ એજ આ સુંદરી સિમોનેન્તા. એના ચિત્રનું મોડલ કદાચ સિમોનેન્તા હતી, પરંતુ વીનસનો જન્મ ચિત્ર સામે આવીને જેવો ઊભો કે આ બધું જ્ઞાન અદૃશ્ય થઈ ગયું. સમુદ્ર કાંઠે પવન દેવતાઓની ફૂંકોથી હળવે હળવે સરી આવી છે તે સદ્યજાતા નગ્નકાંતિ પૂર્ણ સ્ફુટિતા વીનસ છે અને હું છું. જોઉં છું, જોઉં છું, જોઉં છું. નખથી શિખા પર્યત, શિખા પર્યત, નખશિક નગ્ન સુંદરી. ચિત્ર સમીક્ષક હોત તો ચિત્રકલાની પરિભાષામાં વાત કરત, કવિ હોત તો નખશિક કાવ્ય લખત. પણ મારે ફક્ત પેરાફ્રેઝનો જ આશ્રય લેવો પડ્યો. સાગર કાંઠે આવી છીપમાં વીનસ ઊભી છે. ગુલાબોની વૃષ્ટિ થઈ રહી છે. જળ લહેરીઓના હળવા કંપન છે. એક બાજુ બે પવન દેવતા છે જેઓ પોતાની ફૂંકથી લહેરીઓથી અને સમુદ્ર કાંઠે વહાવતા લઈ આવ્યા છે. તેમના આંચલ પવનમાં અધ્ધર ઉડી રહ્યા છે. બીજી બાજુ હૂર કાંઠે તારામંડિત વસ્ત્ર ઓઢાડવા તત્પર છે. વીનસે એક હાથે પોતાની એક છાતી ઢાંકી છે. નીચે બંધાયેલા બીજા હાથમાં તેના લાંબા સોનેરી વાળનું એક ગૂંચળું એ હાથ પર ઝૂલતું રમ્ય રીતે ઢળતા યોની દેશને ઢાંકતું છેક ઢીંચણ સુધી પહોંચવામાં છે. થોડા ગૂંચળા પવનમાં ઉડી રહ્યા છે. ડોક લાંબી એક બાજુ નમેલી છે જ્યાં સોનેરી વાળનું એક ગૂંચળું વીંટળાયું છે. તેની નાભી, તેનું પેટ, કમરનો લાંક, તેની સાંથળો, બે ઢીંચણ, રિલકે જેને ચંદ્રની ઉપમા આપી છે. વીનસ સાચે જ કાંચનજંઘા. એક પગ ધરતી ઉપર ધરવા સહેજ ઉચકાયો છે. સ્થિતિ અને ગતિની વચ્ચેની આ મુદ્રા છે. પગના અંગૂઠાના નખ સુધી મારી નજર જાય છે. તેમ વળી પાછી એ જ માર્ગ ઉપર ચઢતી જાય છે. શિખા પર્યત, નખશિખ. વીનસની આંખોમાં હળવો વિષાદ છે. કોઈને એમાં સેડ ઇનોસન્સ દેખાય છે. હું ચિત્રની નજીક જાઉં છું તેમ ચિત્રથી દૂર જાઉં છું. નજીક કે દૂર એ વિષાદભરી આંખોથી જોયા કરે છે. હવે સામે મૂકેલી બેઠક પર બેસી ચિત્રને જોઉં છું. એક ગાઈડ ફ્રેન્ચમાં દર્શકોના એક વૃંદને ચિત્રની ખૂબી સમજાવી રહી છે. શું કહેતી હશે? ચિત્ર આગળથી હટવાની મારી ઈચ્છા થતી નથી, પણ સૌંદર્યની ચરમ અનુભૂતિની ક્ષણો લાંબો સમય જીરવાતી નથી. આ ચિત્રમાં પણ કંઈક એવું છે જેથી એને માત્ર એસ્થેટિક દ્રષ્ટિથી, સૌંદર્યમૂલક દ્રષ્ટિથી જોઈ શકતા નથી. તેમાં ઇન્દ્રિયોનો દાબ પડે છે. ખજૂરાઓ, કોણાક અને સાંચીમાં શાલભંજિકાઓ અને યક્ષીઓની નગ્નમૂર્તિઓ જોઈ છે, આલિંગનબદ્ધ મિથુનો પણ. છતાં ભારતીય કલાકારો અને પાશ્ચાત્ય કલાકારોની દ્રષ્ટિભંગીમાં અંતર અનુભવું છું. હવે ક્યાં સુધી? ક્ષણે ક્ષણે યન્ન વત્તા મુપતિ વિનસ ઉપરથી નજર માંડ હટાવું છું. ચિત્ર ગેલેરીમાં આગળ વધીએ છે. ફરી વિનસ આવી અને મેડોના પણ આવી, ઘણી બધી. એમાં કલાકાર તિઝિનિયાઓની ઉર્બેનિનોની વિનસ, બીજી એક વિનસ, વિનસ અને કામદેવ ચિત્રમાં અદ્ભુત એના ભરપૂર જગન જોતા દીદારગંજની યક્ષી યાદ આવી. યુફીઝી મ્યુઝિયમમાં મહાન કલાકારોની દુનિયામાં એવા ખોવાઈ જવાય સ્થળ કાળનું ભાન રહે નહીં. એકાદી વાર નજર કલાકારોની દુનિયાની બહાર કાચની બારીઓમાંથી ફ્લોરેન્સ નગરના ઊંચા ઊંચા લાલ છાપરાવાળા મકાનો પર જઈ પડતી અને દેખાય આણનો, આણનોમાં વહેતી હોડી. ફ્લોરેન્સ વચ્ચે થઈને વહે છે આણનો, આણનો પર પેલો પ્રસિદ્ધ પુલ પોન્તે વેચિયોએ દેખાય. યુફીઝીની બારીમાંથી દેખાતો એ પણ એક સિટીસ્કેપ નગર ચિત્રણા. યુફીઝી ગેલેરીના જે કેટલાક ચિત્રો પ્રભાવિત કરી ગયા તેમાં બોટિચેલીનું જ બીજું ચિત્ર એલેગરી ઓફ સ્પ્રિંગ, વસંતનું રૂપક, એમાં પણ કેન્દ્રમાં તો વિનસ જ છે, પરંતુ રેનેસાં કલાશૈલીનું આગમન એમાં જોઈ શકાય છે. લિયોનાર્ડો વિન્ચીનું અનન્સિએશન, વધામણી તો અદ્ભુત બાઇબલનો પ્રસંગ. ઈશ્વરે દેવદૂત ગાબ્રિયલને ગાલિલ પ્રાંતના નાસરેથ નામે ગામમાં એક કન્યા પાસે મોકલ્યો. કન્યાનું નામ મરિયમ. તેના વિવાહ યોસફ સાથે થયા હતા. દેવદૂતે તેની પાસે જઈ કહ્યું, પ્રણામ, તારી ઉપર પ્રભુની કૃપા ઉતરી છે, પ્રભુ તારી સાથે છે. આ સાંભળી મરિયમને ક્ષોભ થયો. દેવદૂતે કહ્યું, ગભરાઈશ નહીં મરિયમ, કારણ ઈશ્વર તારા પર પ્રસન્ન થયો છે. જો તને ગર્ભ રહેશે અને એક પુત્ર અવતરશે, તેનું નામ તું ઈસુ રાખજે. એ મહાન થશે અને પરમાત્માનો પુત્ર કહેવાશે. મરિયમે દેવદૂતને કહ્યું, એ શી રીતે બનશે? હું તો પતિગમન કરતી નથી. દેવદૂતે જવાબ આપ્યો, પવિત્ર આત્મા તારા ઉપર ઉતરશે અને પરાત્પરનો પ્રભાવ તને છાઈ દેશે, અને એ જ કારણથી જે પવિત્ર પુત્ર અવતરશે તે ઈશ્વર પુત્ર કહેવાશે. વિન્ચીના વધામણી ચિત્રમાં આ ક્ષણો છે. દેવદૂતની વાણીથી આશ્ચર્ય પામેલી મરિયમના નિર્દોષ કુંવારા ચહેરા પર જે સંચારી ભાવો આલેખાયા છે તેમાં કલાકારની સર્જકતા રહેલી છે. આ ક્ષણનું આલેખન બોટિચેલીએ પણ કર્યું છે અને બીજા કલાકારો આ ક્ષણો દોરવા પ્રેરાયા છે. દરેકની મરિયમ જુદી. આ મરિયમ તે મેડોના, વર્જિન, કુમારિકા, માત્ર મેડોનાના કેટલા બધા ચિત્રો, પછી ગેબ્રિયલ અને મેડોના, પછી મેડોના અને શિશુ, ધર્મચેતના, સૌંદર્યબોધ, બંને અદ્ભુત રીતે ભળી ગયા છે આ સૌ ચિત્રોમાં. એટલા બધા ચિત્રો કે ઉતાળે જોનાર અને કળા વિશે સામાન્યજનની જ સમજણ ધરાવનાર આપણા જેવા પ્રેક્ષકોને તો બધા ચિત્રો એક સરખા લાગે, પણ વિન્ચીની મેડોના જુદી અને રફાયલની મેડોના ઓફ ધ ગ્રાન્ડ ડ્યુકની મેડોના જુદી જ હોય ને. એન્ડ્રિયા ડેલ સાર્ટોની મેડોના, મેડોના ધ આર્વીનું તો મોજ બહુ સુંદર. આ બધા કલાકારોની મેડોના આમ જોઈએ તો, એટલે કે ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો દિવ્ય, અને આમ જોઈએ તો દુન્યવી મર્ત્ય. કલાકારોએ તો કોઈ મર્ત્ય કુમારિકાનો ચહેરો ચિત્ર્યો છે એ રીતે, એટલે જેમ વિનસ તેમ મેડોનાના ચિત્રો આદર્શીભૂત અને ઠંડા નહીં પણ ઉષ્મ લાગે. એન્ડ્રિયા ડેલ સાર્ટોની મેડોનાના ચહેરા ઉપરથી નજર હટે નહીં જલ્દી. વળી પાછી વિનસ તો આવે. વિનસ અને કામદેવતા ચિત્ર જોઈ કાલિદાસના કુમાર સંભવનો પ્રસંગ યાદ આવે. તિઝિયાનોની વિનસ પગ પર પગ ચડાવી નગ્ન સૂતી છે. એક હાથમાં પુષ્પ છે, પણ વીનસ અને કામદેવતાની વીનસ જરા સ્થૂલ દેહા લાગે છે. કામદેવ ક્યુપિડ નાનો બાળક છે. નગ્ન વીનસના નાતી પરિસ્ફુટ સ્તનો કાઠિન્ય ધરાવતા લાગે છે. ક્યુપિડે તેને ખભે હાથ મૂક્યો છે. એ ક્યુપિડ તરફ જોઈ રહી છે. ક્યુપિડના બાણ તરકસ પડ્યા છે. વીનસની ત્રિવલી કાલિદાસની પાર્વતીની ત્રિવલીનું સ્મરણ કરાવે. પૃથુલ જગના આ વીનસ પણ અદ્ભુત 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 અદ્ભુત. હવે વધારે વાર આ શબ્દ પ્રયોજીશ તો તે એનો અર્થ ખોઈ બેસશે. બસ કરું. 45 ઓરડામાં પથરાયેલા આ સૌંદર્યલોકનું વર્ણન પૂરું નહીં થાય, હારીને છોડી દઉં છું. દીપ્તિ, રૂપા, બોમ્બિનો, શિશુ જુએ અને હસે. મ્યુઝિયમમાં આવ્યા. અહીં બહાર ખુલ્લો ચોક છે. પિયેસા ડેલા સેનોરિયા એટલે ફ્લોરેન્સનું એક જમાનાનું રાજકીય ઘટનાઓનું કેન્દ્ર. દુનિયાના સૌથી સુંદર ગણાતા ચોકમાં એની ગણતરી થાય. ચોકમાં નેપ્ચ્યુનનો ફુવારો ધ્યાન ખેંચી રહ્યો હતો. મેડુસાનું રક્ત તપટતું છિન્ન મસ્તક હાથમાં લઈ ઊભેલા પર્સ્યુસ અને ધ રેપ ઓફ ધ સેવાઇન વિમેનના શિલ્પો તો પાસે જઈને જોયા. સાંજ પડવા આવી હતી. નગર રમણીય લાગતું હતું. આ ચોકમાંથી જોતા જોતા પછી તો મારું મન તો એ વાત માત્રથી રોમાંચિત થઈ રહ્યું કે અમે વિશ્વના એક મહાન કવિના ઘર ભણી જઈ રહ્યા છીએ. કવિ દાંતે, ડિવાઇન કોમેડીના કવિ દાંતે, પેલા બિયાટ્રિસવાળા કવિ દાંતે. રસ્તાનું નામ જ વિયા દાંતે એલિગરી. જીવા દાંતેના ઘર પાસે પહોંચ્યા, ટાવરમાં ટકોરા પડ્યા. દીપ્તિએ કહ્યું, છોના ડંકા થયા. આપણા દેશમાં મહેલો, મંદિરો, મસ્જિદો અને મકબરા તો બહુ જોયા છે, પણ કોઈ કવિનું ઘર? પ્રાચીન મધ્યકાલીન કવિનું ઘર. બદ્રિકાશ્રમમાં વ્યાસે જ્યાં મહાભારત રચ્યું તે ગુફા બતાવાય છે. ઉજ્જૈનીમાં કાલિદાસ ક્યાં રહેતા છે? તેમની પ્રિય શિપ્રા નદી તો છે, એને જ કિનારે ક્યાંક વિજનમાં એમનું ઘર હોવું જોઈએ. આપણા નરસિંહ મહેતા જૂનાગઢમાં જે ઘરમાં રહેતા હોય તે ઘર તો હોય જ શાનું? એ કવિનું ઘર એટલું મજબૂત ઈંટ પથ્થરનું ક્યાંથી હોય? એ સુદામાની ઝૂંપડીને કોઈ શ્રીકૃષ્ણ નામના મિત્રે મહેલમાં ઓછી ફેરવી દીધી હોય? અમદાવાદમાં અખાના ઓરડા છે, ખબર નહીં. કવિ નાનાલાલનું ઘર આખા અમદાવાદમાં આપણે એક કવિની પ્રતિમા મૂકી હતી તે આજે ક્યાં છે? ફ્લોરેન્સમાં દાંતેની ગલીમાં પ્રવેશતા જ દાંતેની પ્રતિમા અલ દેવિનો પોએટા દેવતાઈ કવિની છે. પથ્થરોમાં જડેલી શેરીમાં અમે ચાલતા હતા ત્યાં અમે સામેથી આવતા કોઈ સજ્જનને દાંતેના ઘર વિશે પૂછ્યું. તેમણે દિશા બતાવી. અમે કહ્યું થેન્ક યુ. એમણે કહ્યું નમસ્તે. દાંતેની ગલીમાં આપણી ભાષામાં અભિવાદન. આનંદ સાથે આશ્ચર્ય. અમારા ચહેરા હસી રહ્યા. આ ગલીમાં કવિ દાંતે ચાલ્યા હશે. એમનું ઘર આજે આ નગરે સાચવી રાખ્યું છે, પણ આ જ નગરે આ મહાન કવિને દેશવટો આપેલો. આજે તો નગરની ગલીઓમાં અનેક સ્થળે પોસ્ટર પણ જોયા. વેનર્દી દાંતે સેન્ટ્રો કુલ્તુરાલે દાંતેસ્કો એટલે કે દાંતે સંસ્કૃતિક કેન્દ્ર. દાંતેનું ઘર આવી ગયું. પણ આજે જે આખી ઇમારત છે તે કદાચ દાંતેનું જૂનું ઘર નથી. અમે ઘરમાં પ્રવેશ કર્યો. પહેલાં સમર્યા કવિ ઉમાશંકરને, પછી કવિ નિરંજન ભગતને. મિત્ર ધીરુ પરીખ યાદ આવે, જેમણે ગુજરાતીમાં આ કવિ ઉપર ચોપડી કરી છે. તે સાથે યાદ આવ્યા ભાષા ભવનમાં અંગ્રેજીના અધ્યાપક રંગનાથ મલગી. તેઓ તો દાંતેના આજીવન અભ્યાસી છે. ઇટાલિયનમાં જ દાંતે વાંચે. ઘરમાં કેટલીક જૂની ચીજો જાળવી રાખી છે. ડિવાઇન કોમેડીની જુદી જુદી ચિત્રિત મુદ્રિત પ્રતો છે. કવિના જૂના ઘરમાં પગથિયાથી થઈને નીચે જવાતું હતું. આ સ્થળ જ્યાં કવિનો શબ્દ ફૂટ્યો હતો એક તીર્થયાત્રા થઈ. નાનકડા ચોકમાં કબૂતરો હતા. એક શાકભાજીની દુકાનમાં કાકડી, ચોળાફળી, ડુંગળી, બહુ તાજા જાંબલી રીંગણ. ભાવ પૂછી જોયા. ગલીમાં ચાલતા ચાલ્યા. આભૂષણોની દુકાન આવા પ્રવાસી નગરમાં બહુ હોય. અહીં પણ નીગ્રો ફેરિયા બ્રાઉન પર્સ વેચતા હતા. અમને અનુમાન તો હતું અને તે ખરું પડ્યું. ફ્લોરેન્સના વિશાળ ડ્યુમો કેથેડ્રિલે સાંતા મારિયા દેલ ફિયારે પહોંચ્યા ત્યારે તે બંધ થઈ ગયું હતું. આમે અમે કાલે એ જોવાના છીએ, પણ કેથેડ્રલના સ્થાપત્યે આ ઢળતી સાંજે પ્રભાવિત કર્યા. અમે ચર્ચના બંધ પ્રવેશ દ્વારો આગળ ખુલ્લા ભાગમાં અનેક બીજા મુસાફરો સાથે નિરાતે બેઠા. અસ્તમિત તડકો એ પ્રવેશદ્વારો પર આલેખેલો ઈસુના જીવન પ્રસંગો પર પડતો હતો તે રૂડું લાગતું હતું. સામે માર્ગ પર બસો દોડતી હતી, બગીઓ દોડતી હતી, સ્કૂટર અને લ્યુના દોડતા હતા, મોટરગાડીઓ દોડતી હતી, કેસરી રંગની બસો દોડતી હતી. છતાં ધમાલ વર્તાતી નહોતી, ફ્લોરેન્ટિનોની અવરજવર હતી. હું નગરને આંખમાં ભરવા માંથુ છું. થોડીવાર પછી અમે બેપ્ટિસ્ટ્રી તરફ જઈએ છીએ, ચર્ચની પૂર્વ દિશામાં અષ્ટકોણી. બેપ્ટિસ્ટ્રી એના દરવાજાના લીધે બહુ જ મશહૂર છે. નામ તો ખ્રિસ્તી ધર્મની દીક્ષા માટેની વિધિનું એ સ્થાનક છે. સાંતા મારિયા પહેલાંનું 11મી સદીનું રોમનેસ સ્થાપત્ય શૈલીનું, 11મી થી 13મી સદી સુધી જે વિશિષ્ટ પ્રકારના દેવળો મકાનો બંધાયા તે રોમનેસ કલાશૈલી તરીકે ઓળખાય છે. બેપ્ટિસ્ટ્રીના બંધ દરવાજે પણ દર્શકો તો ઊભા હતા. ભલે બેપ્ટિસ્ટ્રી 11મી સદીની હોય, પણ આ દરવાજાઓ તો વારંવાર બનતા રહ્યા છે. ક્યારેક તો એને માટે સ્પર્ધાઓ યોજાતી. 1401માં થયેલી આવી એક સ્પર્ધામાં કલાકાર લોરેન્ઝો ધીબિતીએ કેટલાક દ્વાર બનાવ્યા છે. પૂર્વ દિશાના દરવાજા પર તો ધીબિતીએ 27 વર્ષ સુધી કામ કર્યું છે. દરેક બારણાને 5-5 મળીને 10 પેનલ પર કાંસામાં ઓલ્ડ ટેસ્ટમેન્ટ પ્રસંગો ઉપસાવવામાં આવ્યા છે, અને માઇકલ એન્જલો જેવા કલાકારે સ્વર્ગનો દરવાજો કયો. જરા નજીક જઈને જોવા પડે. પહેલી પેનલમાં આદમ અને ઈવનું સર્જન, પ્રથમ પાપ અને ઈડન ગાર્ડનમાંથી પતન. સામેની પેનલમાં એબલ એન્ડ કેન, આદમ ઈવના સંતાનો, નો શ્રમ, ભાઈ દ્વારા ભાઈની હત્યા અને ઈશ્વરે આપેલા ઠપકાનો પ્રસંગ, પછી પ્રલય અને નોહાની વાત, એમ ચાલે છે. મોઝિસ, ડેવિડ અને ગોલિયાત અને રાજા સોલોમન અને શેબાના પ્રસંગો પણ પેનલોમાં છે. વળી પાછા અમે આવી કેથેડ્રલના ખુલ્લા આંગણામાં બેઠા. બીજા પણ ઘણા પ્રવાસીઓ આખા દિવસના રઝળપાટ પછી નિરાતે પગ લંબાવી વિશ્રામ કરતા હતા, કંઈક ખાતા પીતા હતા. અમે પણ જોડાયા. ત્યાં એક નાનકડી બાળકી રમતી હતી. બાજુમાં તેના મા બાપ બેઠા હતા. રૂપાની એની સાથે ગોઠડી જામી ગઈ. દીપ્તિ, નિરૂપાને એમના સંતાનો યાદ આવ્યા. બાળકીનું નામ પૂછ્યું તો કેરોલિના. દિવસ દરમિયાન ચિત્રશિલ્પો જોયા પછી આ હસતી રમતી દોડતી કેરોલિનાની બાળલીલાઓમાં બધા થોડીવાર તો જાણે ખોવાઈ ગયા. પછી અમે ઉઠ્યા. હવે તો અમારા ઉતારા ભણી. ઇટલીનો આઈસ્ક્રીમ બહુ વખણાય, જાત જાતના આઈસ્ક્રીમોની દુકાનો. ચાલતા ચાલતા સ્ટેશનને માર્ગે પેન્સિયોનની માલકણ ભલી હતી, એનું ઘર અને પેન્સિયોન એક જ. નિરૂપમાએ એને કહ્યું કે અમને તારા રસોડાનો થોડીવાર ઉપયોગ કરવા દો. એણે નમ્રતાથી ના કહી, પણ અમને કંઈક જરૂર હોય તો પૂરી પાડવા તત્પરતા બતાવી. ઇન્સ્ટન્ટ ઉપમા બનાવવાની સામગ્રી અમારી પાસે હતી. અમારે ઉકળતું પાણી જોઈએ. આખા દિવસના થાક પછી ફુવારાના સ્નાનનો આનંદ લીધો. ત્યાં થોડીવાર પછી એક મોટા ઢાંકેલા વાસણમાં હોટ 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 વોટર એના શબ્દો લઈને હસતી માલકણ આવી. અમારી ઇન્સ્ટન્ટ ઉપમા તૈયાર, બીજી પૂરક ખાદ્ય સામગ્રી પણ અમારી પાસે હતી. કવિ દાંતે કાલિદાસની જેમ એમની કવિતામાં આવતા ઉપમા અલંકારથી તેઓ કવિઓમાં શ્રેષ્ઠ ગણાય છે. એ ઉપમા ગમે તેટલી ઉત્તમ કેમ ન હોય, પણ અત્યારે તો ડેન્ટેના ફ્લોરેન્સ નગરમાં જે તપેલીની આસપાસ કુંડાળું વાળીને બેસી ગયેલા અમારે માટે તો આ ક્ષણે વરાળ નીકળતી આ ગરમ ઉપમા જ સર્વશ્રેષ્ઠ હતી.